એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે બ્રહ્માંડના ઊંડા રહસ્યોની સફરે નીકળવાના છીએ.
હા, અને આપણો માર્ગદર્શક છે એક એવું પુસ્તક જેણે લાખો લોકોને આ વિષયમાં રસ લેતા કર્યા.
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ સ્ટીફન હોકિંગના પુસ્તક બ્રહ્માંડ એક સંક્ષિપ્ત દૃશ્ય, એટલે કે ધ યુનિવર્સ ઇન અ નટશેલ વિશે. બ્રહ્માંડ, સમય, આપણું સ્થાન, આ બધા સવાલો છે ને,
સદીઓથી છે. અને આ પુસ્તક એ આ જટિલ વિષયોને સામાન્ય લોકો માટે સમજવાનો પ્રયાસ કરે છે.
અને એટલે જ એ આજે પણ એટલું મહત્વનું છે, ખરું ને? કારણ કે જ્ઞાન લી ક્ષિતિજો વિસ્તારવી એ તો હંમેશા જરૂરી છે.
સાચી વાત. તે આપણને ફક્ત બ્રહ્માંડ વિશે જ નથી શીખવતું, પણ આપણી વિચારવાની ક્ષમતાને પણ પડકારે છે. તો શરૂ કરીએ.
ચોક્કસ, પણ પહેલા થોડી વાત લેખક વિશે. સ્ટીફન હોકિંગ, નામ સાંભળતા જ છું યાદ આવે.
મોટાભાગના લોકોને પેલી વ્હીલચેર અને કમ્પ્યુટરનો અવાજ યાદ આવે, પણ એમની ઓળખ એનાથી ક્યાંય મોટી હતી.
હા, તેઓ 20મી અને 21મી સદીના કદાચ સૌથી પ્રખ્યાત વૈજ્ઞાનિકોમાંના એક હતા. સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી, બ્રહ્માંડ વિજ્ઞાની.
અને એમની બૌદ્ધિક ક્ષમતા, એનો પુરાવો તો એ છે કે તેઓ કેમ્બ્રિજમાં લ્યુકેશિયન પ્રોફેસર હતા.
એ જ પદ જે એક સમયે સર આઇઝેક ન્યૂટન પાસે હતું. ગજબ કહેવાય.
બરાબર. અને વિજ્ઞાનમાં એમનું મુખ્ય યોગદાન એ બ્લેક હોલ પરના એમના કામ માટે સૌથી વધુ જાણીતા છે.
પેલું હોકિંગ રેડિયેશન.
હા, એ જ. એમણે સાબિત કર્યું કે બ્લેક હોલ સંપૂર્ણપણે કાળા નથી. એમાંથી સૂક્ષ્મ કણોનું ઉત્સર્જન થાય છે. અને આ શોધ બહુ મોટી વાત હતી.
કેમ, મતલબ એનું શું મહત્વ હતું?
કારણ કે એણે પહેલીવાર આઇન્સ્ટાઇનની સામાન્ય સાપેક્ષતા, એટલે કે મોટા પદાર્થો અને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત, અને ક્વોન્ટમ મિકેનિક્સ જે સૂક્ષ્મ કણોની દુનિયા સમજાવે છે, આ બંનેને જોડવાનો એક ગંભીર પ્રયત્ન કર્યો. ભૌતિકશાસ્ત્રના બે પાયાના સિદ્ધાંતોને જોડવાની વાત.
અને આટલું અઘરું વિજ્ઞાન આટલી સરળતાથી સમજાવવાની એમની આવડત પણ કમાલની હતી. અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ તો કેટલું પ્રખ્યાત થયું.
સાચી વાત છે. એમની ખાસિયત જ એ હતી, જટિલ વિચારોને સરળ ભાષામાં રોજિંદા ઉદાહરણોથી સમજાવતા. અને એમની શારીરિક મર્યાદા, પેલી મોટર ન્યુરોન ડિસીઝ,
હા, ALS,
એના કારણે એમને કદાચ અલગ રીતે વિચારવાની ફરજ પડી. વધુ દૃશ્ય વૈચારિક રીતે, કદાચ એટલે જ એમને એવી આંતરદૃષ્ટિ મળી જે બીજાઓને ન મળી હોય.
એ પણ એક રસપ્રદ મુદ્દો છે. સારું, તો હવે પુસ્તક પર આવીએ. બ્રહ્માંડ એક સંક્ષિપ્ત દૃશ્ય, આનો મુખ્ય હેતુ શું હતો?
મૂળભૂત રીતે આ પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ પછીના દાયકામાં જે નવો વિકાસ થયો હતો ભૌતિકશાસ્ત્રમાં, ખાસ કરીને સ્ટ્રિંગ થિયરી અને એમ થિયરી, એના વિશે સામાન્ય લોકોને જણાવવા માટે હતું.
એટલે એમનો જે મુખ્ય વિચાર હતો કે માનવતા બ્રહ્માંડના અંતિમ નિયમો શોધવાની નજીક છે, પેલી થિયરી ઓફ એવરીથિંગ.
બરાબર, એ જ કેન્દ્રમાં છે. હોકિંગ માને છે કે સાપેક્ષતા અને ક્વોન્ટમ મિકેનિક્સને જોડીને આપણે એ સર્વસ્વનો સિદ્ધાંત બનાવી શકીએ છીએ, અને એ માટે એમ થિયરી એક મુખ્ય ઉમેદવાર છે.
અને આ થિયરી શું કરશે?
હોકિંગના મતે એ ફક્ત બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે એ જ નહીં, પણ કદાચ બ્રહ્માંડ શા માટે અસ્તિત્વમાં છે એ પણ સમજાવી શકે.
વાહ, આ તો બહુ મોટી વાત થઈ. પણ આ બધા વિચારો તો ખૂબ જટિલ હશે. તેમણે સામાન્ય વાચક માટેને સરળ કેવી રીતે બનાવ્યા?
એમણે ઘણા બધા રૂપકો વાપર્યા, થોડી રમૂજ પણ ઉમેરી, અને સૌથી મહત્વનું, 200થી વધુ રંગીન ચિત્રો અને ડાયાગ્રામ્સ.
ઓ, એટલે વિઝ્યુઅલ સપોર્ટ ઘણો હતો.
હા, એનાથી પેલું વધારાના પરિમાણો હોય કે વક્ર અવકાશ સમય હોય કે ક્વોન્ટમ જગતની અજીબોગરીબ વાતો હોય, એ બધું સમજવામાં સરળતા રહે. જેમને ફિઝિક્સનું બેકગ્રાઉન્ડ નથી એ પણ કંઈક અંશે સમજી શકે.
સરસ, તો ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ, પુસ્તકના મુખ્ય મુદ્દાઓ જોઈએ. શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? કદાચ આઇન્સ્ટાઇનથી?
હા, શરૂઆત આઇન્સ્ટાઇનના વારસાથી જ કરવી પડે. એમના બે મુખ્ય સિદ્ધાંતો. પહેલો, વિશેષ સાપેક્ષતા, જેણે સમય અને અવકાશ વિશેની આપણી સમજ જ બદલી નાખી. કહ્યું કે નિરપેક્ષ નથી પણ નિરીક્ષકની ગતિ પર આધાર રાખે છે.
પેલું ટાઈમ ડાયલેશન અને લેન્થ કોન્ટ્રેક્શન, ઝડપથી જાઓ તો સમય ધીમો ચાલે ને લંબાઈ ઘટે, અને પેલું પ્રખ્યાત સમીકરણ
E=mc².
હા, એ પણ વિશેષ સાપેક્ષતાની જ દેન, દ્રવ્યમાન અને ઊર્જાનો સંબંધ.
અને પછી આવી સામાન્ય સાપેક્ષતા. તેણે ગુરુત્વાકર્ષણને સમજવાની રીત બદલી.
બરાબર.
ન્યૂટને કહ્યું એ બળ છે, આઇન્સ્ટાઇને કહ્યું ના એ બળ નથી, એ તો દ્રવ્યમાન અને ઊર્જાને કારણે અવકાશ સમયના તાણાવાણામાં જે વળાંક આવે છે એ છે.
પેલું રબર શીટ અને બોલિંગ બોલનું ઉદાહરણ યાદ છે ને? બોલ મૂકો એટલે શીટ ઝૂકે અને પછી નાનો લખોટો એની આસપાસ ફરે.
હા,
એ જ રીતે ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. સૂર્યના દ્રવ્યમાને અવકાશ સમયને વાળ્યો છે. આ સિદ્ધાંતે મોટા પાયે બ્રહ્માંડને સમજવાનો પાયો નાખ્યો.
ઓકે, તો આ થયું મોટું ચિત્ર. પણ જ્યારે આપણે ખૂબ નાના સ્તરે જઈએ અણુઓ અને કણોની દુનિયામાં,
ત્યારે આવે છે ક્વોન્ટમ મિકેનિક્સ, અને ત્યાં બધું જ વિચિત્ર છે. નિશ્ચિતતા નથી, સંભાવનાઓ છે, અનિશ્ચિતતા છે.
અને અહીં પેલો ફાઇનમેનનો સમ ઓવર હિસ્ટ્રીઝનો વિચાર આવે છે નહીં, કે કણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા બધા જ રસ્તા એક સાથે લે છે. આ કેવી રીતે બને? આ તો માન્યમાં જ ના આવે.
હા, પણ ક્વોન્ટમ લેવલે એવું જ થાય છે. પ્રયોગો પણ એ બતાવે છે. આ માત્ર ગણિતની રમત નથી, આપણી સામાન્ય બુદ્ધિથી પર છે, પણ સાચું છે. અને આ જ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને હોકિંગ બ્રહ્માંડની ઉત્પત્તિ સુધી પહોંચે છે.
કેવી રીતે?
એ કાલ્પનિક સમય નામની એક કન્સેપ્ટ વાપરે છે, એક મેથેમેટિકલ ટ્રિક જેવી.
કાલ્પનિક સમય એટલે જે વાસ્તવિક નથી?
ના, એવું નથી. એ ગણિતની સગવડ માટે છે. એમાં સમયને અવકાશના પરિમાણ જેવો ગણવામાં આવે છે. આનાથી બિગ બેંગની શરૂઆતની ક્ષણે જે ગાણિતિક મુશ્કેલીઓ આવે છે ને, અનંત ઘનતા જેવી, એ ટાળી શકાય છે. અને આનો ઉપયોગ કરીને જ હોકિંગ એમનો પેલો પ્રખ્યાત નો બાઉન્ડ્રી પ્રપોઝલ રજૂ કરે છે.
નો બાઉન્ડ્રી એટલે કોઈ ધાર નહીં, કોઈ સીમા નહીં, એનો મતલબ શું?
એનો મતલબ કે બ્રહ્માંડની કદાચ કોઈ શરૂઆત જ નહોતી. જેમ પૃથ્વીની સપાટી ગોળ છે, એની કોઈ ધાર નથી, તમે ચાલતા જ રહો તો પાછા ત્યાં જ આવો, એમ બ્રહ્માંડનો ઇતિહાસ પણ કાલ્પનિક સમયમાં મર્યાદિત પણ સીમા વગરનો હોઈ શકે.
એટલે બિગ બેંગ પહેલાં શું હતું એ સવાલ જ ખોટો છે.
હા, કારણ કે પહેલા જેવો કોઈ સમય જ નહોતો. જેમ પૃથ્વી પર દક્ષિણ ધ્રુવથી વધુ દક્ષિણમાં જવાનો કોઈ અર્થ નથી, એમ જ આ ખરેખર મગજને હલાવી દેવો એવો વિચાર છે.
ખરેખર? પણ વાત અહીં પૂરી નથી થતી. હોકિંગ આપણને આપણા ચાર પરિમાણથી પણ આગળ લઈ જાય છે. સ્ટ્રિંગ થિયરી, એમ થિયરી.
બરાબર. આ થિયરીઓ કહે છે કે મૂળભૂત કણો બિંદુ જેવા નથી, પણ નાના વાઇબ્રેટ થતા તાર, સ્ટ્રિંગ્સ જેવા છે. અને અલગ અલગ વાઇબ્રેશન એટલે અલગ અલગ કણ.
ગિટારના તારની જેમ?
હા, કંઈક એવું જ. અને એમ થિયરી આમાં બ્રેન્સ એટલે કે પટલ પણ ઉમેરે છે.
પણ આ માટે તો 10 કે 11 પરિમાણ જોઈએ ને? આપણે તો 4 જ અનુભવીએ છીએ, 3 અવકાશ, 1 સમય, બાકીના ક્યાં છે?
એ સારો સવાલ છે. એક શક્યતા એ છે કે બાકીના પરિમાણો ખૂબ જ નાના ગૂંચળાયેલા છે, એટલા નાના કે આપણે એને જોઈ ન શકીએ.
અને બીજી શક્યતા?
બીજી અને વધારે રોમાંચક એ બ્રેઇન વર્લ્ડની છે, કે આપણું આખું 4 પરિમાણીય બ્રહ્માંડ એ કદાચ એક મોટા ઉચ્ચ પરિમાણીય અવકાશમાં તરતું એક બ્રેઇન એટલે કે પટલ છે.
શું વાત કરો છો? આપણું બ્રહ્માંડ એક પટલ ક્યાંક તરી રહ્યો છે. આનાથી શું ફરક પડે?
ફરક પડી શકે, જેમ કે ગુરુત્વાકર્ષણ આટલું નબળું કેમ છે બીજા બળો કરતા. કદાચ એટલે કે ગુરુત્વાકર્ષણ પેલા મોટા અવકાશમાં, બલ્કમાં લીક થઈ શકે છે, જ્યારે બીજા બળો આપણા બ્રેઇન પર જ રહે છે.
ઓ, આ એક સંભવિત સમજૂતી થઈ.
હા, અને કેટલાક તો એમ પણ કહે છે કે બિગ બેંગ કદાચ બે આવા બ્રેઇનની ટક્કરથી થયો હોય.
ઓકે, આ બધું ખૂબ જ માઇન્ડ બેન્ડિંગ છે. બ્રેઇન વર્લ્ડ્સ, વધારાના પરિમાણો, પણ વિજ્ઞાનમાં આવા વિચારો સાથે કોયડાઓ પણ આવે છે. પુસ્તકમાં માહિતી વિરોધાભાસની વાત છે, એ શું છે?
હા, આ બ્લેક હોલ સાથે જોડાયેલો એક મોટો કોયડો છે, ફરીથી સાપેક્ષતા અને ક્વોન્ટમ મિકેનિક્સ વચ્ચેનો ઝઘડો.
કેવી રીતે?
ક્વોન્ટમ મિકેનિક્સ કહે છે કે માહિતીનો નાશ ન થવો જોઈએ, ક્યારે નહીં. પણ બ્લેક હોલની ઘટના ક્ષિતિજ, ઇવેન્ટ હોરાઇઝન છે.
પેલી પોઈન્ટ ઓફ નો રિટર્ન વાળી સીમા.
બરાબર. એની અંદર જે જાય એની માહિતી બહારની દુનિયા માટે જાણે ખોવાઈ જાય. હવે હોકિંગે શોધ્યું કે બ્લેક હોલ તો હોકિંગ રેડિયેશનથી બાષ્પીભવન પામે છે. છેવટે ગાયબ થઈ જાય તો અંદર ગયેલી માહિતીનું શું? નષ્ટ થઈ ગઈ?
જે ક્વોન્ટમ નિયમની વિરુદ્ધ છે.
તો શું થયું?
એ જ તો મોટો સવાલ છે, અને એનો એક સંભવિત પણ અત્યંત વિચિત્ર ઉકેલ છે, હોલોગ્રાફિક સિદ્ધાંત.
હોલોગ્રાફિક? જેમ ક્રેડિટ કાર્ડ પર હોય છે એ?
હા, એ જ સિદ્ધાંત પર. એ કહે છે કે કદાચ 3D અવકાશની બધી માહિતી એની 2D સીમા પર સંગ્રહી શકાય, જેમ પેલો 2D હોલોગ્રામ 3D છબી બતાવે છે.
એટલે તમે કહેવા માંગો છો કે બ્લેક હોલમાં ગયેલી માહિતી ખરેખર અંદર નથી જતી, પણ ઘટના ક્ષિતિજ પર એની 2D સપાટી પર જ લખાઈ જાય છે? કદાચ. અને આ વિચારને આગળ લઈ જઈએ તો કેટલાક માને છે કે કદાચ આપણું આખું 3D બ્રહ્માંડ જ કોઈ દૂરની 2D સપાટી પરથી ઉદ્ભવેલો એક મોટો હોલોગ્રામ છે.
રુકો રુકો, આપણી દુનિયા એક હોલોગ્રામ, આના પર તો વિચારવું પડે. અચ્છા, બીજો એક મજેદાર વિષય, સમય યાત્રા. ભૂતકાળમાં જવું શક્ય છે? પેલો ગ્રેન્ડફાધર પેરેડોક્સ.
હા, જો તમે ભૂતકાળમાં જઈને દાદાને દાદીને મળતા રોકો તો તમારો જન્મ જ ન થાય. આ ક્લાસિક પેરેડોક્સ છે. રસપ્રદ વાત એ છે કે આઇન્સ્ટાઇનના સમીકરણો વર્મ હોલ્સ અવકાશ સમયના શોર્ટકટને નકારતા નથી.
એટલે સૈદ્ધાંતિક રીતે શક્ય છે?
સૈદ્ધાંતિક રીતે હા, કેટલાક વર્મ હોલ ટાઈમ મશીન બની શકે. પણ હોકિંગ પોતે આમાં બહુ માનતા નહોતા. એમણે ક્રોનોલોજી પ્રોટેક્શન કન્જેક્ચર આપ્યો.
એ શું છે?
એમનું માનવું હતું કે ભૌતિકશાસ્ત્રના નિયમો જ કોઈક રીતે આવી વિરોધાભાસી સમયયાત્રાને રોકી દેશે. કદાચ વર્મહોલ સ્થિર ન રહી શકે, અથવા એને બનાવવા માટે અશક્ય વસ્તુઓ જોઈએ. કુદરત પોતે જ ઇતિહાસ સાથે ચેડા થવા દેશે નહીં.
સમજાયું. તો આખા પુસ્તકમાંથી કયા મુખ્ય સંદેશાઓ આપણે તારવી શકીએ?
તિબેમ છે.
બીજો મુદ્દો જે મને લાગે છે એ છે વાસ્તવિકતાની વિચિત્રતા. ક્વોન્ટમ જગત, વધારાના પરિમાણો, આ બધું બતાવે છે કે આપણી કોમન સેન્સ હંમેશા સાચી નથી હોતી. બ્રહ્માંડ આપણી કલ્પના કરતા વધુ અજીબ છે.
ત્રીજું, સમયનું સ્વરૂપ. સમય સરળ નથી, એ સાપેક્ષ છે, અવકાશ સાથે ગૂંથાયેલો છે, કદાચ એની શરૂઆત જ નથી. આ આપણા અંગત અનુભવ અને ભૌતિક વાસ્તવિકતા વચ્ચેનો તફાવત બતાવે છે.
અને ચોથું, માનવતાનું સ્થાન અને ભવિષ્ય. એક તરફ આપણે બ્રહ્માંડમાં રજકણ જેવા છીએ, પણ બીજી તરફ આપણી સમજવાની ક્ષમતા અદ્ભુત છે. હોકિંગ આપણને લાંબા ગાળાનું વિચારવા કહે છે, અવકાશ વસાહત વિશે પણ.
હા, અને છેલ્લે પાંચમું, જ્ઞાનની મર્યાદાઓ. ક્વોન્ટમ અનિશ્ચિતતા, કેઓસ થિયરી એ બતાવે છે કે સંપૂર્ણ આગાહી શક્ય નથી. જીવનમાં પણ એમ જ છે, બધું નિયંત્રિત કરી શકાતું નથી, અનિશ્ચિતતાનો સ્વીકાર કરવો પડે છે.
આ પુસ્તકમાં ઘણા યાદગાર વાક્યો જેવા વિચારો છે, થોડા જોઈએ.
ચોક્કસ. એક છે, બ્રહ્માંડ સંપૂર્ણતાને મંજૂરી આપતું નથી, મતલબ કે અણધારિતતા એ વાસ્તવિકતાનો ભાગ છે.
બીજું, બુદ્ધિ એ પરિવર્તનને અનુકૂલન કરવાની ક્ષમતા છે. આજના સમયમાં આ કેટલું સાચું છે, બદલાવ સાથે જે અનુકૂલન સાધે એ જ ટકે.
અને આ મારું ફેવરેટ, આપણે માત્ર એક સામાન્ય તારાના નાના ગ્રહ પરના વાંદરાઓની વિકસિત જાતિ છીએ, પરંતુ આપણે બ્રહ્માંડને સમજી શકીએ છીએ. તે આપણને કંઈક ખૂબ જ ખાસ બનાવે છે. કેટલું નમ્ર છતાં ગૌરવપૂર્ણ.
અને એક છેલ્લું, વિજ્ઞાનનો સમગ્ર ઇતિહાસ એ સમજણનો રહ્યો છે કે ઘટનાઓ મનસ્વી નથી, પણ એક નિશ્ચિત અંતર્ગત વ્યવસ્થાને પ્રતિબિંબિત કરે છે. એટલે કે દુનિયામાં નિયમો છે અને વિજ્ઞાન એને શોધે છે.
બરાબર. આ બધા વિચારો તો બહુ મોટા છે, પણ સામાન્ય જીવનમાં આનું શું કોઈ ઉપયોગ છે?
મને લાગે છે હા. પહેલું તો દ્રષ્ટિકોણ બદલાય. બ્રહ્માંડની વિશાળતા જુઓ તો રોજની ચિંતાઓ નાની લાગે, નમ્રતા આવે.
બીજું, જટિલતા અને અનિશ્ચિતતાનો સ્વીકાર. જીવનમાં પણ બધું સરળ નથી હોતું, ઉતાવળિયા નિર્ણયો ટાળવામાં મદદ મળે.
ત્રીજું, લાંબા ગાળાની વિચારસરણી. ભવિષ્યની પેઢીઓનું વિચારવું, આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર ગંભીર બનવું.
ચોથું, વિજ્ઞાન સંચારનું મહત્વ સમજાય. હોકિંગે કર્યું એમ, જટિલ જ્ઞાનને લોકો સુધી પહોંચાડવું કેટલું જરૂરી છે.
અને પાંચમું, જિજ્ઞાસા વધે. બ્રહ્માંડ વિશે, વિજ્ઞાન વિશે વધુ જાણવાની ઈચ્છા થાય, પ્રશ્નો પૂછવાનું મન થાય.
આ બધી ચર્ચા પછી મારા મનમાં પેલો નો બાઉન્ડ્રી પ્રપોઝલનો વિચાર સૌથી વધુ ઘૂમી રહ્યો છે. બ્રહ્માંડની શરૂઆતની જરૂર જ નથી, એ કેટલું સુંદર અને આમૂલ પરિવર્તન લાવનારું છે.
અને મને પેલું બ્રેન વર્લ્ડ અને હોલોગ્રાફિક સિદ્ધાંત સૌથી વધુ આશ્ચર્ય પમાડે છે. આપણી વાસ્તવિકતા જ કદાચ એક ભ્રમણા હોય, એક પડછાયો, એક પટલ. આ વિચાર તો ઊંઘ ઉડાડી દેવો છે.
જે આપણને આજના અંતિમ સવાલ પર લાવે છે, જો આપણી વાસ્તવિકતા ખરેખર આટલી વિચિત્ર હોય, એક બ્રેઇન, એક હોલોગ્રામ, તો પછી ચેતનાનું શું? આપણી જાગૃતિ, આપણા વિચારો, આપણું હુંપણું, શું એ પણ ભૌતિકશાસ્ત્રનું જ પરિણામ છે કે પછી એ કંઈક અલગ છે?
આ પ્રશ્ન સાથે જ આપણે શ્રોતાઓને છોડીએ છીએ. વિચારવા જેવો મુદ્દો છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.